अच्छा क्रमांक गाथा क्रमांक किठो ते 184 मुपानो चार शब्दो महत्वना छे अनंत ज्ञान अनंत दर्शन अनंत चारित्र अने अनंत वीर्य आ चार शक्ति ने रोकनारा चार परिबळो छे ज्ञानावर्णीय कर्म दर्शनावर्णीय कर्म मोहनीय कर्म अने अंतराय कर्म ज्ञानावर्णीय कर्म ज्ञान ने रोके दर्शनावर्णीय कर्म दर्शन ने रोके मोहनीय कर्म श्रद्धा अने चारित्र ने रोके अने अंतराय कर्म वीर्य ने रोके जेटला जेटला अंशमां कर्म तूटे तेटला अंशमां आत्मानी शक्ति प्रगट थाय ए शक्ति ने लईने साधक आगळ वधतो जाय मिथ्यात्व मोहनीय जाय एटले चौथा गुण स्थाने सम्यक दर्शन थाय सम्यक दर्शन ने मूड़ी लईने पांचमे गुण स्थाने जाय पांचमा गुण स्थाने गया अप्रत्यक्षानी कषायो गया देश विरती अवस्था प्राप्त थई बार व्रतो धारण थया पछी छठे गुण स्थाने पहोंच्या त्यां प्रथम प्रमत संयत अवस्था प्राप्त थई ए बलने लईने सातमे गुण स्थाने पहोंच्या અને ત્યાં પણ અપ્રથમ અવસ્થામાં રહ્યો આપણે ગુણસ્થાને શ્રેણી માંડી શપક શ્રેણી હોય કે ઉપસમ શ્રેણી હોય શક્તિ અંદરથી મળતી જાય અને એ શક્તિ ઉપર વેપાર કરતો જાય જેમ ધંધામાં કમાતો જાય અને નવું રોકાણ કરતો જાય વિસ્તાર કરતો જાય એ તે તમારો વિષય છે શક્તિ અંદરથી પ્રાપ્ત થાય છે બહારથી લાવવાની નથી આવી અનંત શક્તિ આત્મામાં ઠાસી ઠાસીને ભરી છે એમ કહેવાય છે કે ચોસઠ પરી પીપર નો એક નાનો કણિયો તમે લો અંદર ઝણઝણાટી થાય અને શરદી તમને મટાડી દે એવું વૈદ કહેતા હોય છે ચોસઠ પરી પીપર માં અત્યંત તીખાશ છે પરંતુ સાદી પીપર નો આખો ગાંગડો હું નાખો તો તીખાશ ન મળે તે ચોસઠ પ્રહર ઘૂટી પડે ત્રણ કલાકનો એક પ્રહર પ્રાચીન કાળમાં ચોસઠ તંદુરસ્ત યુવાનો રખાતા હતા એક યુવાને ત્રણ કલાક ઘૂટ્યું પછી બીજાનો વારો ચોસઠ પ્રહર ઘૂંટાય ત્યારે ચોસઠ પ્રહર પીપરમાં શક્તિ પ્રગટ થાય ગાંગડામાં શક્તિ છે ખરી પણ તે પ્રગટ નથી તેમ ચૈતન્યમાં અનંત જ્ઞાન અનંત વિજય ભર્યું છે પરંતુ તેને ખૂટવું પડે ખૂટવાની વાત કરવી નથી અને કલ્પના કરવી છે કે અમે સાતમે ગયા અમે આઠમે ગયા તમે બ્રહ્મ પડશો નહીં અને બીજાને બ્રહ્મમાં નાખશો પણ નહીં જેટલા અંશમાં ચૈતન્યના અંશો ફીલે છે તે તમારી મૂડી અને તે મૂડી લઈને આગળના પગથિયે તમારે ચડવાનું છે પહેલા પગથિયે ગયા પછી બીજા પગથિયે તેમ ક્રમે ક્રમે આગળ વધવાનું છે પરંતુ આની ચાવી શું આનું રહસ્ય શું મૂળ કરવાનું શું
ચેતન જો નિજ ભાનમાં એટલે આત્મા પોતાના સ્વરૂપમાં રહે સ્વભાવમાં રહે અસ્તિત્વમાં રહે પોતાના સહજ લક્ષમાં રહે તો શું થાય તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા બને છે જ્ઞાન દર્શન ચારિત્ર સરળતા ક્ષમા સંતોષ એ સ્વભાવ વૈરાગ્ય વિતરાગતા એ સ્વભાવ અનંત વીર્ય અને શ્રદ્ધા એ સ્વભાવ આ થોડા ગુણો કયા પણ આવા અનંત ગુણો છે અનંત ગુણો અને અનંત વીર્ય ભર્યું છે આ દ્રવ્યમાં જ્ઞાની પુરુષો કહે છે કે અમે કેટલું વર્ણન કરીએ યશો વિજયજી મહારાજ કહે છે મારો પ્રભુ સબ બાતે પૂરો મારો પ્રભુ બધા ગુણોથી પરિપૂર્ણ છે આત્માના અસંખ્ય પ્રદેશો છે અને પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે આપણે આટલો બધો નિજ વૈભવ છે કુંકુંદરાચાર્યજી સમયસારમાં કહે છે અમે તને તારો પોતાનો વૈભવ બતાવીએ છીએ એક વખત તું આનંદમાં ઉલ્લાસમાં આવી હાથો પાડ કે આ મારો વૈભવ છે પણ તમે કહો છો કે અમે તો પામર અમે તો દુઃખી છીએ પરંતુ અમે કહીએ છીએ કે તું જો તો ખરો તારી અંદર કેટલો ખજાનો પડ્યો છે કોઈને ખાવાના પણ સાંસા હોય અને કોઈ તેને કહે કે તારા મકાનમાં ઉત્તર દિશામાં 10 ફૂટ નીચે ધન દાટેલું છે તું ત્યાં ખોદીશ તો તને મળશે કેટલો આનંદ થાય હજુ મળ્યું નથી પણ સાંભળીને નાચી ઉઠે મંડી પડે ખોદવા અને ચરું મળે તો નાચી ઉઠે જેણે બતાવ્યો તેનો કેટલો ઉપકાર માને કે મારો ખજાનો મને બતાવ્યો આ પૈસાનો ખજાનો તો નશ્વર છે અમે તને તારો અક્ષય ખજાનો બતાવીએ છીએ તે શાશ્વત છે, તું સાંભળી લે, તને આનંદ નથી આવતો, હવે તને થવું જોઈએ કે આવો ખજાનો મારે પ્રાપ્ત કરવો છે.
ખજાનાને જાણવો તેનું નામ સમ્યક જ્ઞાન, ખજાનો મારો છે તેવી પ્રતીતિ થવી તેનું નામ સમ્યક દર્શન, અને ખજાનો મેળવવા માટે મથામણ ચાલુ કરવી તેનું નામ સમ્યક ચારિત્ર. ચેતન જો નિજ ભાનમાં, આ શબ્દો ઉપર બહુ ભાર છે. તમે એલફેલ બોલતા હો તો કોઈ પણ તમને કહેશે કે જરા ભાન રાખો. નાની પુરુષ કહે છે કે આવા ભાન તો ઘણા રહ્યા, પણ તું બે ભાન રહ્યો. ખરું ભાન તો નિજ ભાન છે, સ્વરૂપનું ભાન છે. જો પોતાના સ્વરૂપ સ્વભાવનું ભાન થાય તો કરતા આપ સ્વભાવ, આત્મા પોતાના સ્વભાવનું કાર્ય કરે, બીજું કાર્ય ન કરે. પછી એમ કહ્યું કે વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. જુઓ બે શબ્દો જુદા જુદા છે, ઉપર શબ્દ છે સ્વભાવ અને નીચે શબ્દ છે પ્રભાવ. સમજણ પૂર્વક શબ્દો મૂક્યા છે. સ્વભાવ તે આપણી પોતાની પોતપોતિકી વસ્તુ છે, અને પ્રભાવ બીજા ઉપર પાડવાનો, બીજા ઉપર પડે તે પ્રભાવ, અને પોતામાં જે અનુભવ થાય તે સ્વભાવ. પોતાના ભાનમાં જો ન વર્તે તો શું થાય? તે કર્મોનો કર્તા થાય છે, અને કર્મ ઉપર પ્રભાવ પડે છે, અને કર્મ ઉપર પ્રભાવ પડ્યા પછી કર્મનો બંધ થાય છે. કર્મ ઉપર આપણો પ્રભાવ પડે છે, પરંતુ સ્વભાવ તરફ આપણી જાગૃતિ નથી, તેથી સ્વરૂપમાં ન રહેતા આપણે રાગદ્વેષ રૂપે પરિણમીએ છીએ. એ પરિણમવાના કારણે આત્મા કર્મથી બંધાય છે. તમને એમ થતું હશે કે તમારે કહેવું શું છે? અમારે એમ કહેવું છે કે અપને ઘર મેં જાઓ, તમારું ઘર તમે સંભાળી લ્યો, અમે તમારું ઘર ખજાનો સંપત્તિ બતાવીએ છીએ. આનંદનજીએ ગાયું છે કે ચેતન સુધ તમકુ ધ્યાવો, પર પરચે ધામ ધૂમ સદાય, નિજ પરચે સુખ ખાવો.
નીચ ઘર મેં હે પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવ, પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગઈએ આપ સુઆવો ચેતન. આનંદનજીએ સરળ ભાષામાં કહ્યું કે હે ચેતન, હે આત્મા, તું શુદ્ધાત્મા ધ્યાન કર, શુદ્ધાત્માનું તું લક્ષ લે, શુદ્ધાત્માને તું જાણ, પર પરચે ધામધૂમ સદાય. અત્યાર સુધી તારી ધામધૂમ પર પરચામાં છે, વિભાવમાં છે, તો પોતાનો પરચો તું કર. તારો પરિચય જો કરીશ તો તારો સ્વભાવ વિકાસ પામી જશે, અને કર્મો ઉપર તારો પ્રભાવ નહીં પડે. ગાથા એમ આવી કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. જો ચેતન્યને પોતાનું ભાન થાય તો આત્મા પોતાના સ્વભાવનું કરતા બને, પરંતુ જો પોતાના ભાનમાં પોતે વર્તે નહીં તો પોતાનું ભાન ભૂલી જઈ વિભાવનો કરતા બને, અને વિભાવનો કરતા બનવાથી કર્મો ઉપર તેનો પ્રભાવ પડે. કર્મો ઉપર પ્રભાવ પડે ત્યારે સાધક કર્મોથી અવરાય છે. પરમાર્થે આત્મા સ્વભાવનો કરતા રહેવો જોઈએ. એ સ્વભાવનો કરતા મટીને વિભાવનો કરતા થાય છે. માટે જ્ઞાની પુરુષે કહ્યું છે કે ચેતન પોતાના સ્વભાવમાં રહેતો નથી, એના કારણે કર્મ ઉપર પ્રભાવ પડે છે. જો પોતાના સ્વભાવમાં રહે તો સ્વભાવનો કરતા બને. સ્વભાવનો કરતા બનવું તેનું નામ ધર્મ, અને વિભાવના કરતા બનવું તેનું નામ કર્મ. અર્થાત વિભાવના કરતા બનવાથી બંધાય છે તે કર્મ. બે શબ્દો સામસામે છે. આ બાજુ ધર્મ શબ્દ છે, બીજી બાજુ કર્મ શબ્દ છે. આનંદજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું કે ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈને બાંધેવો કર્મ. બહુ મૌલિક વાત છે. ધર્મ જીનેશ્વરના ચરણ કમળમાં રહ્યા પછી કોઈ કર્મ બાંધતું નથી. જ્યાં ધર્મ હોય ત્યાં કર્મ ન હોય, અને જ્યાં કર્મ હોય ત્યાં ધર્મ ન હોય. ધર્મનું શરણ જેને ગ્રહણ કર્યું તે કર્મ ન બાંધે. કર્મ ધર્મ કર્મનો છેદ કરે છે, કર્મ ધર્મ ઉપર છેદ મૂકે છે. તો એવા જે કર્મો તેનાથી હે ચેતન તું મુક્ત બન. આ આ ગાથામાં શિષ્યની શંકાનું સમાધાન થાય છે. ત્રણ બાબતો નક્કી થઈ, એક આત્મા છે, બીજું આત્મા નિત્ય છે, ત્રીજું આત્મા કર્મનો કર્તા છે. આ ત્રણ વાતો તેણે સ્વીકારી લીધી. શિષ્યના માનવામાં જરાય ઉતાવળ કરતો નથી અને સમજ્યો કે ન સમજ્યો પણ તમારી વાત સાચી છે એમ પણ કહેતો નથી. શિષ્ય બધું બારીકાઈથી અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજે છે. ઝીણામાં ઝીણી વાત શિષ્ય પોતાના પક્ષે રજૂ કરે છે. અને ચોથી વાત શિષ્ય ગુરુદેવ પાસે રજૂ કરીને હૃદયપૂર્વક તેની સ્પષ્ટતા માંગે.
બસ ગાથા 78મી કે એક ગાથાની અંદર જીવના પરિભ્રમણની આખી વ્યવસ્થા સમજાવી છે અને મુક્ત થવાની પણ વ્યવસ્થા બતાવી છે. જીવના મુક્તપણાનું કારણ અને બદ્ધપણાનું કારણ એ બે કારણ સમજાઈ જાય તો કાર્યમાં તકલીફ નહીં થાય. વૈજ્ઞાનિક ધર્મ છે, અંધશ્રદ્ધાનો ધર્મ નથી, માન્યતાનો ધર્મ નથી, અનુમાનનો ધર્મ નથી, દ્રષ્ટિરાગનો ધર્મ નથી. વૈજ્ઞાનિક ધર્મ છે. વૈજ્ઞાનિક ધર્મની ખાસિયત એ છે કે જે વાત હોય ત્રણેય કાળ રે, વ્યક્તિ બદલાય, પંથ બદલાય, સંપ્રદાય બદલાય, ગ્રંથ બદલાય, વાત ફરે નહીં. ત્રણેય કાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. આવો એક માર્ગ જે બતાવે એ જ વૈજ્ઞાનિક ધર્મની ઓળખ છે. આપણે અત્યારે તો વિખરાયેલા છીએ, પથરાયેલા છીએ, પંથમાં, સમુદાયમાં, સંપ્રદાયમાં, વ્યક્તિમાં, ગ્રંથમાં. ખ્યાલ નથી કે ત્રણેય કાળની અંદર આ બધું બદલાઈ શકે છે, માર્ગ ન બદલાય. અનંતા તીર્થંકરો આવે, અનંતા કેવડીઓ થાય, માર્ગનું સ્વરૂપ ન બદલાય. એવું કયું સ્વરૂપ છે માર્ગનું? એવું કયું સ્વરૂપ છે સનાતન અને શાશ્વત કે વ્યક્તિઓ ગમે તેવી આવે તો માર્ગ ન બદલાય? એ મૂળ વાત જેને પકડાઈ ગઈ છે એને વ્યક્તિઓ આવે કે જાય એની સાથે સંબંધ પણ નથી. આ સંપ્રદાય છે કે તે સંપ્રદાય છે એનો સંબંધ પણ નથી. આ ગ્રંથ છે કે તે ગ્રંથ છે એનો પણ સંબંધ નથી. જ્ઞાનીઓની વાત અનુભવ ઉપર આધારિત હોય છે. એ અનુભવ એટલો બધો સચોટ હોય છે કે બહારની પરિસ્થિતિમાં ફેરફાર થાય, સંયોગોમાં ફેરફાર થાય, તત્વમાં ફેરફાર ન થાય. તત્વ સનાતન કાળ એક જ રહે એને કહેવાય છે તત્વ અથવા તો શાશ્વત. સિદ્ધાંત એ શાશ્વત છે, એનું સ્વરૂપ. સાધકને આ દ્રષ્ટિ કેળવાવી જોઈએ. સાધકમાં જ્યાં સુધી આ દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી સાધક વચના પગથિયામાં અટવાતો હોય છે. કોઈ ગુરુમાં પકડાઈ ગયો, કોઈ ગ્રંથમાં પકડાઈ ગયો, કોઈ સંપ્રદાયમાં પકડાઈ ગયો, કોઈ વેશ વ્યવહારમાં પકડાઈ ગયો, કોઈ વિશેષ પ્રકારના આચારમાં પકડાઈ ગયો. મોક્ષના માર્ગથી એ દૂર જ છે. બહુ મોટું ભયસ્થાન છે સાધનામાં. અને કૃપાળુદેવ આ ગાથાની અંદર એટલી બધી સ્પષ્ટ વ્યાખ્યા આપીને કહે છે અને શિષ્ય પણ એટલો તૈયાર છે, કેટલા કેટલા વિકલ્પો આપે છે. એ બધા વિકલ્પને પાર કરીને કહે છે, ભાઈ વ્યવસ્થાનું તંત્ર એક જ છે કે તું જો વિભાવમાં છો તો બંધ દશામાં છો અને તું જો નિજ ભાનમાં છો તો તું પોતાના સ્વભાવમાં છો. આખી વાત નિજ ભાન ઉપર મૂકી છે. આ ગમે તે માર્ગ હોય અધ્યાત્મની અંદર, પછી ગમે તે દર્શન હોય, આ સ્થિતિમાં ફેરફાર થાય નહીં. ચેતન પોતાનું ભાન ગુમાવી દે તો એ બંધ પરિણામને પામ્યા વિના રહે નહીં, વેદાંત દર્શન હોય, સાંખ્યા દર્શન હોય, બૌદ્ધ દર્શન હોય, ન્યાય દર્શન હોય, વૈશેષિક દર્શન હોય, જે હોય તે હોય, આત્મસિદ્ધિ દર્શનથી પર છે. અધ્યાત્મની પ્રરૂપણા અહીંયા છે. એવું સૂત્ર છે, એવો સિદ્ધાંત છે આપણને અહીંયા સમજાવ્યો છે આ ગાથામાં. જો એક ગાથાનો સિદ્ધાંત બેસે તો જીવ અધ્યાત્મનો ઉપાસક બને, ગંથ સંપ્રદાય ગચ્છ બધું ગૌણ બની જાય, નહીં તો દ્રષ્ટિથી બહુ જ અવરાઈ જાય, એના ઉપર બધાનો પ્રભાવ પડે. જેને પોતાના સ્વભાવની અંદર જે સ્થિત થયો નથી એના ઉપર બધાનો પ્રભાવ પડે. કોક નબળા મનનો માણસ હોય તો એને જે કોઈ વાત કરી સાચી માની લે, હી ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય એવરીબડી. જરાક કોકે કંઈક વાત કરી લીધી એટલે પોતાનું પહેલા ધારણા કંઈક હોય અને હવે પછી બદલાઈ જાય, કારણ કે એ અન્યના પ્રભાવની અસર હેઠળ એની વિચારણા ચાલે છે. એને પોતાનું સ્વત્વ છે જ નહીં. સ્વત્વ વિનાનો માણસ, એને જગતમાં જડ પદાર્થ પણ એના ઉપર પ્રભાવ કરે, ચેતન તો કરે જ. જડનો પણ એના ઉપર અસર થાય, જબરજસ્ત થાય. એક જુદી જુદી માન્યતાવાળું પુસ્તક વાંચે, લેખ વાંચે તો એનું મન ભટકે, એને નક્કી કરેલી શ્રદ્ધા એની સ્થિર રહે નહીં, ડગી મગી જાય. કેટલા બધા ભયસ્થાન છે, આ બધામાંથી બચવું હોય, અન્યના પ્રભાવમાંથી બચવું હોય, બધાનો ઉપાય કૃપાળુદેવે કહ્યું છે, ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં. પોતાનું ભાન કઈ ગુમાવેલું નથી, વયું નથી જતું, પણ વર્તતો નથી. દરેકના પ્રભાવમાં આવી જાય, લોભમાં, લાલચમાં, ભયમાં, અસરમાં અંજાઈ જાય. અને આપણે એક વાત કરી હતી, ભૂલાવવું ન જોઈએ, ત્રણ પ્રકારના લોકો છે, અજાયણો, આંધળો અને અંજાયેલો. સૌથી ભયંકર કયો? અંજાયેલો. અજાયણાને કોકની જાણપણું આવે, આંધળાને કોકની દૃષ્ટિ આવે, કોકની કીકી મળી જાય ને બિચારો દેખતો થઈ જાય. અંજાયેલાનો કોઈ આરોવારો નથી. અંજાઈ ગયો જરાક, સ્વભાવથી નહીં, પ્રભાવથી. પ્રભાવ કર્મનો હોય, પ્રભાવ પુણ્યનો હોય, પ્રભાવ લોકસંજ્ઞાનો હોય, ખ્યાલ નથી આવતો. સત સત છે, આખો લોક એનો વિરોધ કરે તો કે સત બદલાઈ જાય? ન બદલાય. અને આને તો 5,000 ના 10,000 ક્યાંક થાય ને, અહીંયા હો ના 500-200 થઈ જાય, અથવા તો ઓછા આવે 50 આવે, ત્યાં તો આની શ્રદ્ધા ડગી ગઈ. અહીંયા કઈ લાગતો નથી, હો પતી ગયું. આખી ચાલના જીવનની બાહ્ય પ્રભાવ ઉપર છે, સ્વત્વ ઉપર નથી. નિજ ભાનની જાગૃતિ કરવી, એ જ અધ્યાત્મ, એ જ ધર્મ, એ જ સાચો ગુરુ, એ જ સાચો દેવ, જે અને એ જ સાચો ધર્મ જે સ્વરૂપમાં સ્થિરતા કરાવે. કોઈના પ્રભાવ નીચે આ જીવ ન રહે, પોતાની પૂરેપૂરી પોતાના સ્વરૂપની ઓળખાણ હોય, કે જગતમાં અચિંત્યમાં અચિંત્ય જો કોઈ મહામહાત્મ્યવાન પદાર્થ હોય તો તે આત્મા છે. કૃપાળુદેવે લખ્યું છે કે બધા જ ચમત્કાર આત્મામાં સમાયેલ અને બધો પ્રભાવ ચૈતન્યમાં છે. વાંચીએ તો ખરા, પણ ભાવ ન આવે કે જગતમાં તમામ પ્રભાવ જે છે એ બધા આત્માને આધીન છે. જો તને તારું ભાન થયું તો તું કોઈથી અંજાઈશ નહીં. જો પોતાનું ભાન નથી, પોતાનું સ્વત્વ નથી, પોતાના પગ ઉપર ઉભો નથી, પોતાની બુદ્ધિથી ચાલતો નથી, એને તો જરાક કંઈક ફેરફાર બધા થાય છે અને એમાં ને એમાં આવી આખી જિંદગી રખડી મરે છે. અહીંયા જાય, ત્યાં જાય, ઓલું કરે, ઓલું કરે, ઓલું કરે, અને સરવાળો જીવનનો શૂન્ય. હું મને ન પામ્યો આખી જિંદગી, હું અહીંયા ગયો તો આને ઓળખું, આ કર્યું, આ બધું બધું કર્યું, પણ તને ઓળખો જીવનના અંતની અંદર? તો કે ના, એ ન થયું. એવી દયનીય દશા, દુર્દશા જન્મો જન્મ થાય છે. અને એક જન્મ એવો મળે છે આ ચક્રાવાની અંદર, એ પણ એક યોગ છે. મનુષ્ય દેહનો જયારે જન્મ સંગનીપણાનો મળે છે ત્યારે પોતાની જાતને ઓળખવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. બાકીની કોઈ યોનિની અંદર, કોઈ ગતિની અંદર, કોઈ જન્મની અંદર, કોઈ કાયાની અંદર, અનંત છે આ બધું, છતાં ક્યાંય પોતાને પોતાની ઓળખાણ થાય, અસ્તિત્વનું ભાન થાય એવો એક પણ અવસર નથી. અવસર એક જ છે આ જે મળ્યો છે, અને એની અંદર જે પછી બધા સહાયક યોગ છે, આ બધા ધર્મ, દેવ, ગુરુ, ગ્રંથ, સત્સંગ, સત્સમાગમ, કુળ, સદાચાર, ઉચ્ચ ગોત્ર, આ બધા એના સારી તંદુરસ્તી, આ બધા એના પૂરક પરિબળો છે. મુખ્ય વાત એ છે એનામાં દુર્લભ એવું મનુષ્યપણું છે, અને તે પણ વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી આ જગતમાં કલ્યાણનો સર્વશ્રેષ્ઠ અધિકારી છે. પત્રાંક 436. એ પત્ર શરૂ થયો, એક પહેલું વાક્ય આવ્યું એટલે પતી ગયું, એટલે પાછું તો આપણે ઘણું વાંચવાનું, લોલું યાદે ન રહીએ કે શું કીધું પ્રભુએ, આ કયું મહત્વ કીધું, કે આ બધું સમજવાનું છે. પેલા સૌથી શ્રેષ્ઠ અધિકારી આ લોકની અંદર કલ્યાણનો અધિકારી કોણ, કયો જીવ? જીવ તો અનંત છે. તો કે વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી આ જગતમાં કલ્યાણનો સર્વશ્રેષ્ઠ અધિકારી છે. આવો દુર્લભ અવસર, અચિંત્ય આવો અવસર તક મળે છે. પોતાને ઓળખવાની તક અન્ય કોઈ ગતિમાં, અન્ય કોઈ વ્યવસ્થા છે? એટલે એટલી બધી વાત મૂકી છે, શબ્દ પ્રયોગ પણ એટલો સરસ મૂક્યો છે કૃપાળુ દેવે કે આનાથી બીજો શબ્દ હોઈ શકે નહીં. નિજભાન, નિજભાન, તારું પોતાનું ભાન, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ નિજભાન છું, આ એનું સ્વરૂપ છે. એ ન થાય ત્યાં સુધી વારંવાર વિચારરાજ કર, વિચારરાજ કર, ચિંતન કર, અનુપ્રેક્ષા કર, મારું સ્વરૂપ શું, ખરું સ્વરૂપ શું, તારા સ્વરૂપનો કર્તા બન. આ વિચાર એટલે કર, વિચાર તો પામ, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. બહુ બાલ્યાવસ્થામાં કહેલો આ મંત્ર કૃપાળુદેવે 16 વર્ષની ઉંમરે કીધો, એ રમણ મહર્ષિએ 40 વર્ષની ઉંમરે કીધો, કે પહેલી વાત છે જાણવાની, હું એમ આઈ, હું કોણ છું. તારું ભાન પ્રગટાવ પેલા, તારી ભાન નથી પોતાની પોતાનું, અને શું જગતમાં નીકળો છો ફિલોસોફી કરવા? નિજ ભાન પ્રગટાવવાનું, અને બધા જ સ્વાધ્યાય, બધો જ સત્સંગ, બધો જ ઉપદેશ, બધા જ અનુષ્ઠાનો એક જ વાતને, એક જ અર્થે, કે જે કરનાર છે એનું સ્વરૂપ ઓળખાવવું જોઈએ. એ બધું કરવાનું એટલા માટે કે હું આપ સ્વભાવનો કરતા બનવા માંગુ છું, મારે કરતા બનવું છે આપ સ્વભાવનું. અત્યારે તો એ મોહના હાથમાં જ્ઞાની કે છે રમકડું બની ગયો છે. આ જ્ઞાની અને સંસારના અન્ય લોકો કે છે એ ઈશ્વરના હાથનું રમકડું છે. ચૈતન્ય સ્વતંત્ર છે, સ્વતંત્ર દ્રવ્ય છે, અચિંત્ય તાકાત છે એ કોઈના હાથનું રમકડું બને? ઈશ્વર એટલે શું? એ કોઈ એવી શક્તિ કલેક્ટર જેવી ન ચાલે, એ મોહનું રમકડું બન્યો છે. અને મોહ એ પોતાના જ નિજ ભાનનું અજ્ઞાન છે. જૈન દર્શનનો નિચોડ છે. અને અહીંયા બે વાત સ્પષ્ટ કરી છે કૃપાળુદેવને કે એક ધારામાંથી નીકળી બીજી ધારામાં પ્રવેશ કરવાનો છે. જે કર્મની ધારામાં આપણે છીએ એ વિભાવની ધારા છે, અને તેમાંથી બહાર નીકળીને સ્વભાવની ધારામાં ઠરવું એ છે ધર્મની ધારા. રોજના પ્રયત્નમાં આપણે આપણી ધારા બદલવાની છે. કોઈ બીજાના આત્માની આ વાત નથી, પોતાના જ આત્માની વાત છે. અને અચરજ એ વાતનું છે કે આત્માને પોતાને પોતાના જ સ્વરૂપનું ભાન નથી. પોતાનું જ વિસ્મરણ પોતાને થાય છે. ઇનસે ક્યા અંધેર. ભાન, ભાન એટલે સમજ, ભાન એટલે અનુભવ, ભાન એટલે સાક્ષાત્કાર, ભાન એટલે પ્રતીતિ, ભાન એટલે શ્રદ્ધા, ભાન એટલે સભાનતા, ભાન એટલે કોન્શિયસનેસ, ભાન એટલે જાગરણ. એક ભાન શબ્દનું કેટલો બધો પર્યાય આપ્યો છે મુનિશ્રીએ. જ્ઞાન અને ભાનનો આ તફાવત છે. કેટલીક વાર જ્ઞાન શુષ્ક હોઈ શકે છે, ભાન વિનાનું જ્ઞાન. ભાન વિનાનું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે. અને જે જગતના સાધકો, મુમુક્ષુઓ, આત્માર્થીઓ જે બે પ્રકાર કૃપાળુદેવે કીધા એમાં એક પ્રકાર આ છે શુષ્ક જ્ઞાનીઓનો. ત્યાં જ્ઞાન છે, ભાન વગરનું જ્ઞાન છે. અને બીજી જગ્યાએ ક્રિયા છે, પણ જ્ઞાન વગરની ક્રિયા છે. જ્ઞાન વગરની ક્રિયા અને ભાન વગરનું જ્ઞાન, વાત બેસે નહીં, પકડાય નહીં. આ શબ્દોનો પ્રાસ નથી, આ એક સિદ્ધાંતની સમજણ છે. ક્રિયા છે, ઘણી છે, કેટલા, અને બધી જ ક્રિયાઓ, બધા જ અનુષ્ઠાનો શાસ્ત્રમાં કહ્યા છે, જ્ઞાનીઓએ કહ્યા છે, એ જ પ્રકારે કરે છે. એ કઈ કોઈ અજ્ઞાનીએ કહેલા નથી, છતાં એમાં જ્ઞાન નથી, જો લક્ષ્ય નથી તો એ પણ એને અંતર્ભેદ કરી શકે એમ નથી, કરાવી શકે એમ નથી. અને એવી જ રીતે ગમે તેટલું જ્ઞાન છે પણ ભાન વગરનું જ્ઞાન છે, એ જ્ઞાન પણ એનો તારણહાર બની શકે નહીં. એના ઉપર તો આખી આત્મસિદ્ધિનો પાયો છે. અને એ જ વાત આ ગાથાની અંદર આવી છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. તું તારા ભાનમાં આવી જા તો તું તારા સ્વભાવનો કરતા બનીશ, તારા સિદ્ધત્વનો કરતા બનીશ, તારા મોક્ષનો કરતા તું બનીશ, તારી મુક્તિનો કરતા બનીશ. વિભાવનો કરતા મટી જ જાય પછી. અને જો તું તારા ભાનમાં નહીં હો તો તું કોકના પ્રભાવમાં આવીશ. એ બધો વિભાવ છે, પરનો પ્રભાવ. એને સમયસારમાં પર સમય શબ્દ વાપર્યો છે. પરની છાયણી પડે, જાણી પડે, સેજ પણ અસર પડે, ગયો. શુદ્ધાત્માની વાત કુંદકુંદાચાર્ય ભગવાને કીધી છે. શુદ્ધાચાર્ય, શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ છે, સિદ્ધાત્મા સ્વરૂપ છે. એમાં પરની કોઈ છાયા ન હોય, પરનો કોઈ પ્રભાવ ન હોય, પોતામાં એટલો બધો સ્થિર હોય. એને પોતાનું તેજ એટલું છે, પોતાનો પ્રકાશ એટલો છે. ભક્તામર સ્તોત્રમાં કહે છે કે પ્રભુના મુખનો પ્રભાવ એવો છે, સૂર્ય અને ચંદ્રનું શું કામ છે. આપણને થાય જ્ઞાની ગજબ કરે છે. જે ક્યારામાં સારી રીતે એમ કે પાક થયો હોય તો વરસાદનું શું કામ છે. એમ જગતનો તિમિર અંધકાર કરવા માટે, પાપનો નાશ કરવા માટે પ્રભુ તારા મુખ દર્શનની અંદર એટલી તાકાત છે, સૂર્યચંદ્રની શું જરૂર છે. નિજ ભાન આટલું સશક્ત છે. સ્વભાવ અને પ્રભાવ બંનેની મનુષ્ય જન્મની અંદર આ બે સંભાવનાઓ છે. બાકીનામાં તો પ્રભાવ હેઠળ જ છે, બધે પ્રભાવ હેઠળ દોરે ત્યાં જાય. એટલે જો નિજ સ્વરૂપનું ભાન થાય તો એ વિભાવનો કરતા મટી જાય અને સ્વભાવનો કરતા બને છે. પરભાવમાં રમવાની જે આદત છે તે આદત ટાળો. આનંદ ગંજીએ પ્રભુને પોકાર કરીને કહ્યું કે વારો રે વારો કોઈ અમને અટકાવો, અમારે હાથ પકડો, અમને રોકો. પરઘર રમવાનો ઢાળ, અમારો ઢાળ પરમા પ્રભાવના હેઠળ રમવાનું થઈ ગયું છે. કેટલી જબરજસ્ત એક લીટીની અંદર આનંદ ગંજીએ કેવી મૂકી છે, પ્રભુને કેવી પ્રાર્થના કરી છે. વારો રે વારો કોઈ પરઘર રમવાનો ઢાળ. આ ઢાળા પડ્યા છે અમારે, ટેવ અભ્યાસ આદત પરમાં જવાની, હાલતા ને ચાલતા પરમાં જવાની. આ કોક રોકો. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાનમાં ન વર્તતો હોય તો તે વિભાવમાં વર્તે છે. જો આ હું વિભાવમાં ક્યારે વર્તું છું એ પૂછવાનું નથી. જ્યારે તું સ્વભાવમાં નથી ત્યારે વિભાવમાં જ છો, સતત વિભાવમાં છો. એ વિભાવ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, પ્રગટ હોય કે અપ્રગટ હોય, જીવની ધારા કઈ? વિભાવની. એટલે વિભાવની ધારા એટલે કર્મની ધારા, કર્મની ધારા એટલે બંધની ધારા. આ જ્ઞાની અમથું વાક્ય નથી લખ્યું, કૃપાળુ દેવે 511 માં લખ્યું. જીવ સમયે સમયે અનંત કર્મનો ગ્રાહક છે. વિચારો, એમને એમ લખે આ સમય બસ જ્ઞાની લખવા ખાતર લખી નાખ્યું છે. આપણે જેની અંદર કઈ માઇન્ડ એપ્લાય કરવાનું જ નથી, આપણે કઈ વિચારવાનું જ નહીં. અને ક્યાંક બોલવું હોય તો બોલી જાય સમયે સમયે, પણ તું સમજો એમાં કઈ અર્થ? સમજો, અનંત કર્મનો ગ્રાહક છે. અને ચેતનની પ્રેરણા વિના કોણ ગ્રહણ કરે અનંત કર્મને? સમયે સમયે ચેતન જ ગ્રહણ કરે છે. તો એ ત્યારે વિભાવમાં છે, વિભાવમાં જ છે. એ જ્યારે સ્વભાવનો કરતા બને ત્યારે જ સ્વભાવમાં આવવાનો પ્રયત્ન થાય છે. અનાદિકાળના સંઘને લીધે, સંઘના દોષે આ જીવ પોતાનું ભાન ભૂલ્યો છે. 609 સાહેબ, પોતાને પોતાનું ભાન કેમ ભૂલાયું? સંઘના દોષે ભૂલ્યો છે. એટલે કે છે, પરભાવમાં ને કષાયમાં વર્તે છે અને કર્મનો કરતા બને છે. જો સ્વભાવમાં વર્તે તો સ્વભાવનો કરતા બને, અને પરમાં રમે તો પરનો કરતા બને. કર્મનો નિયમ ત્યાર પછી કામ કરે છે. આપણા વચ્ચે કર્મ સીધા આવતા, વાત સમજાય છે? કર્મતંત્ર જબરજસ્ત જગતની અંદર, બે જીવતંત્ર અને કર્મતંત્ર. કર્મતંત્ર જીવમાં દખલ ન દે. જીવ જો પોતાના ભાનમાં હોય તો કર્મતંત્રના નિયમો બધા પછી દાખલ થાય છે. ક્યારે થાય છે? તું તારા ભાનમાંથી હઠ્યો ચલિત થયો પછી કર્મના નિયમો લાગુ પડે છે. જેવા જેવા ભાવ પ્રભાવ નીચે તે કર્યા, કષાયનો પ્રભાવ, પરદ્રવ્યનો પ્રભાવ, એના જેવા જેવા તારા ભાવ થયા, વિભાવ પરિણામ થયા, કર્મનો નિયમ લાગુ પડશે. હવે આશ્રવની ધારા શરૂ થઈ ગઈ, એ શુભની હશે કે અશુભની હશે, પરિણામ એક જ છે. પરિણામ બે નથી કીધા, આશ્રવના પ્રકાર બે કીધા, ભાવના પ્રકાર બે કીધા. કે તું તારા સ્વભાવમાંથી ગયો એટલે અશુદ્ધ ભાવમાં આવ્યો. અશુદ્ધ ભાવમાં બે પ્રકાર છે, શુભ પણ છે ને અશુભ પણ છે. અશુદ્ધમાં તું આવ્યો પછી બે પ્રકાર, શુભ પણ છે ને, એ પ્રકાર બે કીધા પણ પરિણામ એક જ કીધું. બંધ પછી સારો બંધ કે ખરાબ? એટલે સમયસરમાં શબ્દ કીધો કે બેડી છે પછી સોનાની છે કે લોખંડની, પછી એ બંધ રાંધવાનો છે, દોરડાનો છે, સાંકળનો છે, જેનો હોય એનો. સરળતાથી તૂટે, પેલામાં વાર લાગે, એ બધી વાત જુદી છે. પણ પેલા અવસ્થા કઈ? બંધની, આ બંધની અવસ્થા. એટલે કહ્યું કે આખી ક્રિયા કેવી રીતે બને છે. અહીંયા સરસ પાંચ સ્ટેજ આપ્યા છે, એક એક સ્ટેજ સમજવા જેવું છે. પહેલું, પોતાનું ભાન ભૂલી જાય એ ઘટના. ઘટના નંબર વન, પોતાનું ભાન ભૂલી જાય, હું કોણ છું બસ આની અંદર ભૂલી ગયો. બીજું, ભાન ભૂલ્યા પછી તેને સ્વરૂપનું વિસ્મરણ થાય. ભૂલી ગયો, ભૂલી ગયા પછી પોતે કોણ હતો એ પણ યાદ ન આવે. એટલે તું ભૂલો બરોબર છે, પણ પાછો ભાનમાં તો આવી જા. તો કે સ્વરૂપનું ભાન ભૂલાઈ ગયું છે, હવે સ્વરૂપનું વિસ્મરણ થાય બીજી ઘટના. ત્રીજી ઘટના, સ્વરૂપનું વિસ્મરણ થયા પછી શુદ્ધ સ્વભાવમાં રમતો નથી. કેવી રીતે રમે, આધાર વયો ગયો. ત્રીજી ઘટના, તે વિભાવમાં રમતો થાય એ ચોથી ઘટના. હવે સ્વભાવ પકડાતો નથી એટલે પછી રમત શેમાં શરૂ કરી, વિભાવમાં. વિભાવની અંદર પછી શુભ ને અશુભ નહીં કરી, પણ રમત બદલાઈ ગઈ સ્વભાવની બદલે વિભાવની. અને ચોથી ઘટના એ વિભાવમાં, અને પાંચમી કર્મનું આગમન થાય, પાંચમી ઘટના. તો કર્મનું આગમન, કર્મતંત્ર, કર્મના નિયમો, કર્મનો સિદ્ધાંત, કર્મનો કાયદો આ ક્યારે લાગુ પડે જીવને? નિજ ભાન ભૂલે ત્યારે. આ પાંચેય ઘટનાનો ક્રમ. તો કે કર્મ સિદ્ધાંત તને નડતા નથી, મળે અવકાશ મળે છે, કારણ કે પોતે પોતાથી અજ્ઞાત સી રીતે રહી શકે. કૃપાળુદેવે એમ શબ્દ 537 માં મૂક્યો કે એલા ભાઈ, અમે તને તારો જ્ઞેજ માનવા જવાનું કહીએ છીએ, અને કોઈ પ્રશ્ન કરે સાહેબ એ શું હશે? તો કે આ કઈ બીજાની વાત અમે કરતા નથી કે વખતે કોઈ ન બતાવે કે ગોપવે છુપાવે. પોતે પોતાથી છુપાયેલો કેવી રીતે રહીએ? સહજ વિચાર પરિણામ, જો સહજ વિચાર પરિણામથી જેવું વિચાર દશા બદલે તો પાછો ફરે તો એને સ્વરૂપ ભાન થયા વિના. વિચાર દશા એ કરીને જીવ એક અંતર મુહૂર્ત પણ જો પાછો ફરે, 559 કીધું છે કે તો તેને આત્મદર્શન થયા વિના રહે નહીં. કેમ કે છે એ પોતામાં જ, અને એની તાકાતથી જ એ સ્વરૂપને ઓળખવાનું છે. એને માટે તેને બીજા સાધનની પાછી જરૂર નથી. હા, દ્રષ્ટિ આપનારની જરૂર છે, દ્રષ્ટિના દાતાની જરૂર છે. જ્ઞાની પુરુષો સંકિતના દાતા છે, દ્રષ્ટિના દાતા છે. એ આપણને આપણો આત્મા આપે છે, એટલે આત્મા તરફ જોવાની દ્રષ્ટિ આપે છે. ભગવાન મહાવીરે ગૌતમને ચાર વેદ યથાર્થ રૂપે જોવાની દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિના દાતા છે. કૃપાળુ દેવ એના તમામ વચનો દ્વારા આપણી દ્રષ્ટિના દાતા છે, માટે સ્વરૂપના દાતા છે, કે જે દ્રષ્ટિથી આપણને સ્વરૂપ તરફ આપણી દ્રષ્ટિ જઈ શકે છે, જાય, સ્વરૂપ ઓળખાય, સ્વરૂપ પરખાય, પકડાય. તો એ દ્રષ્ટિના દાતા છે. ગુરુ સમ્યક નેત્ર આપે છે. અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ તમામ દર્શનોની અંદર અધ્યાત્મ જગતનો આ મંત્ર ગુરુ માટે એક જ વ્યાખ્યા ગુરુની હોય અને જેમાં બધા સંમત હોય એ આ વ્યાખ્યા, કે અજ્ઞાનના પડળ આંખની અંદર જામી ગયા છે, એની અંદરથી અજ્ઞાન તિમિર અંધાકાર અંધારમ, એના અંધકારને દૂર કરવા માટે નેત્ર ઉન્મીલિતમ યેન, જેને જ્ઞાનની અંજન સલાકા કરી, અંજન સલાકાથી એ બિડાયેલા પોપચા ખુલે છે. પણ અંતર ચક્ષુના, અંતર જ્ઞાનના એ બિડાયેલા પોપચા ખુલે છે. અનંત કાળથી જે બંધ હતા એને કારણે દ્રષ્ટિ અવરાયેલી હતી, દ્રષ્ટિ નહોતી મળી, એ જેણે આપી અને એ ચક્ષુને ઉઘાડ્યા, અંતર ચક્ષુને જેણે ઉઘાડ્યા. બહાર જોવાની દ્રષ્ટિ તો જન્મજાત મળે, એ દેહના ચર્મ ચક્ષુ છે એ તો મળે, એ કદાચ એમાં વાંધો પડે તો ડોક્ટર એનો દર્દ દૂર કરે અને એમાં કોકની કીકી પણ અંદર ઠોકીને પણ તને દ્રષ્ટિ આપી શકે. પણ અંતરદ્રષ્ટિ જે જ્ઞાનની છે, જે જ્ઞાનનું અંજન છે, એ અન્ય ન કરી શકે, ગુરુ કરી શકે. તસ્મય શ્રી ગુરુવે નમઃ. મને લોચન આપનાર, મને દ્રષ્ટિ આપનાર, મને દિવ્ય વિચાર આપનાર, કે જેથી કરીને હું મને પોતાને ઓળખું, મારી વિચારણા મારા પોતા તરફ થાય. આત્મા એટલે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો ચૈતન્ય સ્વભાવનો કરતા થાય. તેથી ચૈતન્યનું બળ વધે છે, સામર્થ્ય વધે છે, શુદ્ધિ થાય છે, સંવર અને નિર્જરા થાય છે. આ વર્તમાન અવસ્થા કેવી છે તો જ્ઞાનીએ મુનિશ્રીએ એક શબ્દ મૂક્યો છે કે માનવાથી અવસ્થા આવતી નથી. માનવાથી અવસ્થા આવતી નથી. આ આપણું બીજું ભયસ્થાન, આપણે કોઈ વાત માની લીધી. એ કે છે માનવાથી આવતી નથી, અંદરમાં પ્રક્રિયા થવાથી અવસ્થા આવે છે અને ચૈતન્યનું બળ વધે છે. સ્વભાવમાં રમવાથી, સ્વભાવમાં ઢળવાથી ચૈતન્યનું બળ વધે છે અને તે બળ કર્મનો ક્ષય કરવામાં કામમાં આવે છે. કૃપાળુ દેવ એક પત્રમાં લખ્યું કે માન્યતાનું ફળ નથી, ફળ દશાનું છે. કોઈકે પ્રશ્ન કર્યો ખંભાતના મુમુક્ષુએ કે પાઠ ઉપરથી મહારાજ સાહેબ કહે છે કે આ કાળમાં ક્ષાયિક સંકેત ન હોય, તો કૃપાળુ દેવે કીધું કે માનવાનું ફળ નથી, આ કાળમાં કોઈનો મોક્ષ ન હોય. માનો કે એવા શાસ્ત્રમાં લખ્યું હોત કે મોક્ષ છે અથવા ક્ષાયિક સંકેત છે તો તું માન કે શાસ્ત્રમાં લખ્યું છે, પણ ફળ એનું મળે તને, લખ્યું છે અને તું માન એટલે મળે. એમાં ના લખ્યું હોય તો તને મળે અને લખ્યું હોય તો તને ન મળે. એટલી સરસ વાત મૂકી છે કે આ કાળમાં ક્ષાયિક સંકેત નથી તો અમે નથી. શું સાબિતી આપી તને? પેલો 11 માંથી ખસક્યો છે તો કે શાસ્ત્રમાં આવી કોઈ વાત નથી સાહેબ, સંદર્ભ નથી. તો કે શાસ્ત્રમાં ન મળે તો ચિંતા ન કરવી. બોલો, અરે કેવા પુરુષના શરણે બેઠા છે, કયા જ્ઞાનીની કઈ કક્ષા આપણી છે અને કેના વચનો આપણા હાથમાં છે. પરિપૂર્ણ જેને કહીએ પરમાત્મા સ્વરૂપ, એના વચનો હાથમાં છે અને દોડાદોડ ખોટી ચારે બાજુ ગાંડાની જેમ. શું મળી જશે જો અહીંથી ન મળે તો બીજેથી મળશે? જો અહીંથી ન મળે ને તારી દ્રષ્ટિ ન ખુલી, તારો પુરુષાર્થ ન જાગ્યો તો બીજેથી જાગી જવાનો છે. એટલે અહીંયા કે છે દશાનું બળ છે. શાસ્ત્રમાં લખ્યું નથી, કદાચ લખ્યું હોત તો તને શું ફરક પડત? આ કાળમાં 10 બોલનો વિચ્છેદ છે એમ આવે શાસ્ત્રમાં. એટલે પાઠ ઉપર ઉપદેશ દેવો હોય તો દીધા કરે કે આ કાળમાં ક્ષાયિક સંકેત નથી. કાં તો કે શાસ્ત્રમાં લખ્યું છે એટલે નથી, હવે લખ્યું હોત તો કે છે તો એથી થાત? તો શાસ્ત્રમાં લખવાથી આપણને થાત? એટલે માનવાનું ફળ નથી, પણ ફળ કોનું છે? દશાનું છે. પ્રક્રિયા ચાલવી જોઈએ અંદર, અને પ્રક્રિયા ચાલી શકે છે. કૃપાળુ દેવ કહે છે સહજ બારમાં મોક્ષ છે. જો જીવ પાછો ફરે, સહજ પરિણામી બને, પોતાના પરિણામ ફેરવે કે તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે 6 પદનો પત્ર, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પામે અને પછી સ્વસ્વભાવરૂપ મોક્ષને. કેટલી વાર કીધી? 6 પદના પત્રમાં કીધી, 537 કીધી, 559 કીધી. જ્ઞાની કેટલી વાર કીએ? પછી કેવી રીતે કીએ? ઢંઢેરો પીટીને કીએ? શું કરે? જાગૃત બનીને જ્ઞાનીના વચનો અવધારીએ તો માર્ગ મળ્યા કરે છે.
વિતરાગતા
પ્રમાણ એ છે કે સામે સત્પુરુષ એ મૂર્તિમાન મોક્ષ છે. કૃપાળુદેવે કહ્યું કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે આવો અમારો નિશ્ચલ અનુભવ છે. વિતરાગતાનો અનુભવ છે, આ કઈ જેવી તેવી વાત છે. આપણી પાસે શબ્દ છે વિતરાગતા, વૈરાગ ના ઠેકાણા નથી, શબ્દો વિતરાગતાનો છે. બહુ મુશ્કેલી છે. એનો એક બીજો સરસ મજાનો અહીંયા મુનિશ્રીએ વિવરણમાં આપ્યું છે કે જેટલા અંશે ઉપાધિ ઘટે, ઉપાધિ તૂટે, આવરણ તૂટે, તેટલા અંશમાં ધર્મ થાય. આ જ્ઞાનીનું સર્ટિફિકેટ છે, પ્રમાણપત્ર છે. સાહેબ મને આ દશા આવી, મને બોધનું પરિણમન થયું, મેં આપના વચનોનો વિચાર કર્યો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, તમારા કહેલા વચનો મેં લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, કર્યો કદાચ યાદ કર્યા, વચનોને યાદ કર્યા અને તત્વનો વિચાર કર્યો. તો કે છે ઉપાધિ ઘટે, ઉપાધિ તૂટે, આવરણ તૂટે, એટલા અંશમાં ધર્મ થાય. જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણો રે ધર્મ. સમ્યક દ્રષ્ટિ રે ગુણઠાણા થકી જાવ લહે શિવધર્મ. આ ગુણઠાણા છે. ચોથે ગુણ સ્થાનક આવ્યો, પાંચમે ગયો, છઠ્ઠે ગયો, સાતમે ગયો, સાહેબ આની ગણતરી કોણ કરે, આના માપદંડ શું, આની કઈ પરીક્ષા લેવાની, કેટલા માર્ક મળે તો થાય. તો કઈ નહીં, જેટલે અંશે એ નિરૂપાધિક બને છે એટલા પ્રમાણમાં એના ગુણઠાણા ઉપરો ઉત્તરોત્તર વધતા જાય છે. ઉપાધિ એટલી જ હોય એની, અને કે અમે સાતમે છીએ કે આઠમે છીએ, જ્ઞાની કે છે એમાં કઈ મળશે નહીં. જેટલા અંશમાં સ્વભાવમાં રમશો, સ્વભાવમાં રમશો તેટલા તેટલા અંશમાં ઉપાધિ ઘટશે, આવરણ તૂટશે, આત્માની શક્તિ ખીલશે. આત્માની શક્તિને ક્યાંય લેવા જવું પડતું નથી, એ તો અંતર્નિહિત છે જ. એટલે સરસ મજાનું કહ્યું છે કે શક્તિ અંદરથી પ્રાપ્ત થાય છે, બહારથી લાવવાની નથી. આવી અનંત શક્તિ, એટલે ચાર શબ્દ જે કીધા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને ચોથું અનંત વીર્ય. અનંત વીર્ય એ આત્માની અદ્ભુત શક્તિ છે કે જેમાં કર્મતંત્ર પણ પાંગડું છે. ગમે તેવું કર્મતંત્ર હોય તો પણ એ ઉદયમાં આવીને પણ જેની જ્ઞાન તંત્ર ખુલ્લું છે એને અવરાવી શકતા નથી. ઘોર પરિષ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાની. દેહ જાય પણ માયા થાય ન રૂમમાં. કેવી શક્તિ છે ચૈતન્યની, આ અનંત વીર્ય એનું છે. એના અંતરાયો ટળે છે એની શક્તિના. પછી કર્મ ભયંકરમાં ભયંકર આવે છે. કલ્પસૂત્રની અંદર એક સંવાદ આવે છે, એમાં કહ્યું કે ભગવાનને જે ઉપસર્ગ થયા એમાં અતિ કષ્ટમય ઉપયોગ ઉપસર્ગ કયો, તો કે કાષ્ટ સલાકાનો. કાનમાં ખીલા ઠોકાય છે અને એ ખીલા જ્યારે ખેંચાય છે ત્યારે ઠોકાતી વખતે પણ ભગવાન અચલ છે, પણ ખીલા નીકળે છે જ્યારે, ત્યારે કહે છે, શાસ્ત્રકાર લખે છે કે એની પણ મોઢામાંથી ચીસ નીકળી ગઈ, આકારો થઈ ગયો, જબરજસ્ત છે. એવું જ જીવનની અંદર આત્મા જ્યારે દેહને છોડે છે ને ત્યારે અત્યંત વ્યથા ઈચ્છેલી ઘડીની હોય છે, છૂટે છે. હમણાં લીલાબાઈ સ્વામીએ કાળકા પામ્યા એનું વૃત્તાંતમાં આવ્યું. એણે કહ્યું લીલમબાઈએ રાતના કે મને ગરમી બહુ થાય છે, શિષ્યાઓ સમજે નહીં, બધા આગા પાછા ત્યાં બારણા ઉગાડો, આમ કરો તેમ કરો. એણે કીધું ઉભા રહ્યો, આ ગરમી આ બહારની હવામાનની ગરમીની હું વાત કરતી નથી. આત્મા દેહથી છૂટા પડે છે ને એની અગ્નિ, એની ગરમી પીડા, એ ગરમી થાય છે. અત્યંત. એક વખતે જાગૃતિ જો ન હોય તો ટકી શકાય નહીં. લેસિયા એ શુભ લેસિયા રહી શકે નહીં. લેસિયા બગડી જાય તો કદાચ આવતો ભાવ બગડી જાય. ટોકરસિંહની લેસિયાને કૃપાળુદેવે સુધારી, બાકી તો એનો બાંધુ એ જ મળે એને. સૌભાગની લેસિયા ખરાબ ન થાય એટલા માટે થઈને અંબાલાલને મોકલા કે ક્યાંય અટવાય નહીં. એની ધારામાં, સ્વભાવની ધારામાં જતા જતા ક્યાંય કોઈના પ્રભાવમાં ન આવી જાય. આ દેહના પરમાણુઓ છૂટે છે, ઘણી ગરમી થશે, એ વિયોગની ક્ષણ ઘણી આકરી છે. એમ કાષ્ટ સલાહકારની અંદર ઉપસર્ગ આવ્યો એનો વાંધો નહોતો, પણ એ છૂટા ત્યારે ભગવાન જેવો ભગવાનની અંદર પણ એમના વીર્યની કસોટી થઈ ગઈ. જબરજસ્ત આ બધી વાત છે. એને સમજીએ તો કે શક્તિ તો આત્મામાં ભરી છે, એ ક્યાંયથી લાવવી પડતી નથી. એટલે સ્વભાવનું જયારે ધારા ચાલે છે ત્યારે જ્ઞાનાવરણીય તૂટે છે, દર્શનાવરણીય તૂટે છે, મોહનીય તૂટે છે અને અંતરાય તૂટે છે. આ ખ્યાલમાં નથી આવતો. એટલા માટે કે સાધક એકવાર સાધક દશામાં આવે છે તો એનું જ્ઞાન વધે છે એમ નહીં, એના અંતરાય તૂટે છે, એનું વીર્ય ગુણ પણ છે એ અનંત ગણો થાય છે. માટે પરિષ આવા થયા, ગજ સુકુમારને થયા કે અહીમતા મુનિને થયા કે કોઈને થયા, આ બધા પરિષ ઉપસર્ગની અંદર આ બધા આત્માઓ પોતાના સ્વરૂપને અખંડ રાખીને મૂળ સ્થિતિને પામી ગયા. પછી પ્રાણીઓ એનું ભક્ષણ કર્યું, શરીરના માંસ કાઢી નાખ્યા, તોય કે છે દેહમાં ક્યાંય માયાનો શોભ થતો નથી, એટલે એક રેખા બદલાતી નથી. ગતિ છેલ્લી આ આકરી છે. અને એટલા જ માટે અનંત વીર્ય આત્મામાં ભર્યું છે. જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે અનંત ચતુષ્ટય પ્રગટે છે, એમાં આપણને ત્રણનો ખ્યાલ આવે છે, ચોથાનું હજી પકડાતું નથી. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. હવે એ દેહ છે પણ દેહની દુર્બળતા નથી, દેહના નિર્બળતાના આધારે નથી. તો જ્ઞાનીનું વર્તન દેહાતીત છે, પોતાના અનંત વીર્ય અંદર એવી રીતનું છે. એટલે અહીંયા સરસ વાત મૂકી છે કુંદકુંદાચાર્ય જે ભગવાન કહે છે કે અમે તને તારો પોતાનો વૈભવ બતાવીએ છીએ કે તું અનંત વીર્યનો ધણી છો. તું એક વાર આનંદમાં અને ઉલ્લાસમાં આવીને હાથો પાડ કે આ મારો વૈભવ છે. ભૂખે મરસ પણ તું અબજો રૂપિયાના ચરુનો માલિક છો, તારા ભાનમાં નથી એટલું જ છે. તને નિજભાન થાય, નિજભાન થાય તો તું અનંત વીર્યનો સ્વામી છો, તારા વૈભવનો કોઈ પાર નથી. તારો જ્ઞાન વૈભવ, તારો દર્શન વૈભવ, તારો ચારિત્ર વૈભવ અને તારો વીર્ય વૈભવ એનું કોઈ જગતમાં માપ નથી. જગતની કોઈ તાકાત પછી તારા અવ્યાબાધ સ્વરૂપને રોકી શકનાર નથી. અવ્યાબાધ સ્વરૂપ કેવો શબ્દ છે કે એક બાજુ તારું સ્વરૂપ અને બીજી બાજુ આખું જગત ને એની બધી શક્તિ, પાંચે પાંચ દ્રવ્યો અને એની પૂરી તાકાત, પૂરી તાકાત. કોઈ તને તારા સ્વરૂપથી વિચલિત કરી શકે નહીં. આ ખજાનો, આ પોતાનો નિજ વૈભવ, એને જાણવો એનું નામ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે શું? તો કે તું તારા આ ખજાનાને, આ નિજ વૈભવને, આ તારી માલકિયત છે એને તું જાણ, આની પ્રતીતિ થવી એનું નામ સમ્યક દર્શન. એકવાર શ્રદ્ધામાં આવે તો કોઈના પ્રભાવમાં આ જીવ ન આવે. જો શ્રદ્ધામાં આવે કે મારી આ તાકાત છે, મારું આ સ્વરૂપ છે, તો નાના એવા કર્મનો પ્રભાવ, સંયોગોનો પ્રભાવ, સંઘનો પ્રભાવ, નિમિત્તોનો પ્રભાવ, આપણે તો સહેજ ફેરફાર થાય છે અને આપણે એના પ્રભાવમાં આવીને આપણું વર્તન બદલાય, આપણી દિશા બદલાય, આપણી કાર્યની પદ્ધતિ બદલાય, બધું આપણે ગુમાવી દઈએ નક્કી કર્યું એમાંથી. કા આમ થયું, આમ થયું, આ સમાચાર આવ્યા, આનું આમ થયું. આખું જીવન નિમિત્તાધીન ચાલે છે. નિમિત્તનો પ્રભાવ એટલો બધો છે તો ક્યારેય સાધનામાં સ્થિર થતા નથી. અને સાધનામાં સ્થિર થનારો સ્થાન સાધક એ નિમિત્ત અનુકૂળ હોય તો જ સાધના કરે, ને તો ન કરે. અને એટલા માટે જ્ઞાની પુરુષોએ રાજમહેલ છોડીને સાધના તો પોતાના સ્વરૂપની કરવી છે, તો મેલ ક્યાં નડે છે? શું કામ નડે છે? કઈ નડે નહીં. અરે અમારે નિમિત્તની પ્રતિકૂળતામાં જવું છે ત્યારે જ ખબર પડે કે સ્વરૂપની સ્થિરતા કેટલી છે. જીવ નિમિત્તાધીન છે કે નિમિત્તથી પર છે. ભગવાન મહાવીરના ચરિત્રમાં આવે કે ભગવાને દીક્ષા લીધી પછી પોતાનો પ્રદેશ છોડી દીધો. અહીંયા તો બધા પરિચિત છે. સિદ્ધાર્થ રાજાની નામના છે, આ રાજકુમાર છે, તો લોકો તો બધી અનુકૂળતા કરશે. લોકો તો મતલબના સંબંધી છે બધા. રાજા સાથેનો સંબંધ રાખવો હોય તો લોકો તો પોતે રાજકુમારની બધી જ પ્રકારની કરે. જેના બાપનો લાભ લેવો હોય ને, એનો દીકરો મૂર્ખ હોય ને, તો એને માળા પહેરાવવાની. શું કામ? બાપનો લાભ લેવો છે, અને બાપ જોરદાર છે. આ સંસારનો ક્રમ છે. મૂર્ખ દીકરાના ગુણગાન ગાવા છે. જ્ઞાની કે છે ભગવાન મહાવીર એ ક્ષેત્ર છોડી અને અનાર્ય ક્ષેત્ર તરફ ચાલ્યા, અપરિચિત ક્ષેત્ર તરફ ચાલ્યા, જ્યાં લોકોને ધર્મ શું છે, આ વેશ શું છે, આ મુનિ શું, આ સંન્યાસ શું, આ સંસારનો ત્યાગ શું, આટલી બધી આરાધના શું, કઈ ખબર નથી. અજ્ઞાની લોકો છે, ટીખડ કરે, મસ્કરી કરે, ગાળો ભાંડે, નિંદા કરે, ગમે તેમ બોલે, ગમે તે પ્રકારનો ઉપદ્રવ કરે, ખાવા આપે નહીં પણ ખાતો હોય તો ખાવાનું જૂટવી જાય, અંતરાય કરે. આવો પ્રદેશ ગોતો, પાછળ કૂતરા દોડાવે. વર્ણન વાંચીએ ભગવાનના 12.5 વર્ષની સાધનાનું તો આપણને થાય કે ભાઈ તમારે સાધના કરવી હતી, 3 જ્ઞાનના ધણી છો જન્મજાત, અને સંયમ લીધો તો 4th જ્ઞાન પ્રગટ થઈ ગયું તમને, હવે માત્ર લેવું છે. તો ક્યાં તમને વાંધો હતો તમારા ગામમાં રહેવામાં? અને પછી અજ્ઞાની લોકો છે ને એના બધામાં કહેવતો મળી જાય કે મન ચંગા તો કથરોટ ને ગંગા. કઈ રાખો કથરોટમાં બેઠો બેઠો નયા કર. અજબ વાત છે કે મારાએ મારા આત્માને અવ્યાબાધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો જેટલી બાધાઓ છે એ કોઈ બાધાઓનું કોઈ પણ સ્વરૂપ હોય એની વચ્ચે પણ મારે સ્થિરતા મેળવવી છે. માટે સાધનાનો માર્ગ એકાકીનો માર્ગ થઈ જાય. સાધુના પ્રકાર છે, ગચ્છવાસી સાધુ, સંપ્રદાયવાસી સાધુ, આશ્રમવાસી, મઠવાસી, આ બધા સંન્યાસીઓ જ છે. પણ જૈન દર્શનમાં એક શબ્દ આવે છે, જિનકલ્પી સાધુ. જિનકલ્પી સાધુ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. આ જિનકલ્પી સાધુ છે. દિગંબર સાધુની પણ કલ્પના છે, પણ એ સમૂહમાં છે. એમાંથી પણ એ નીકળે છે, નિર્ગ્રંથ બને છે ત્યારે. કેમ કે અરણ્યમાં, જંગલમાં, પર્વતમાં, ગુફામાં ત્યાં શું ગોચરીનો વિકલ્પ, શું ત્યાં બીજો વિકલ્પ, શું જીવનની દેહના ધર્મોની સલામતીનો વિકલ્પ ત્યાં શું? કઈ નહીં. જિનકલ્પી સાધુ કેવળ આત્માને લક્ષ્યમાં રાખીને પોતાની અંતિમ ચરણની સાધના પૂરી કરવા જાય છે. અને એમાં કહે છે કે કદાચ આવા ઘાતકી પ્રાણીઓ આવે કે જે શરીરથી સાધના ચાલે છે એ શરીરનો ઘાત કરે, ઘાતકી છે વાઘ અને સિંહ, એ સમયે પણ એનું ચિત્ત હલતું નથી. એને તો એના પ્રત્યેનો પણ મૈત્રી ભાવ જે છે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ, એ જે 16 વર્ષની ઉંમરે છે એ જ 33 વર્ષની ઉંમરે છે કે ભાઈ પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. અદ્ભુત વાત છે આ, કે છે કરતા આપ સ્વભાવ. આ ખજાનો એક કે છે મેળવવા માટેની મથામણ કરવી, એનું નામ ચારિત્ર. ચેતન જો નિજ ભાનમાં તો એ કરતા આપ સ્વભાવ, એટલે કે પછી પોતાના સ્વભાવનું જ કાર્ય કરે, બીજું કાર્ય ન કરે. અને વર્તે નહીં નિજ ભાનમાં, તો કરતા કર્મ પ્રભાવ. આ કર્મનો પ્રભાવ આખો સંસાર છે ને, મને કોઈ મળ્યા, સગા સંબંધી, પરિજનો સ્વજનો, એ બધા કયો કર્મના સંયોગ કોણ આપે છે? આ મેળ્યો ને આ કેમ ન મેળ્યો, આજ બાપ થયો ને આ કેમ ન થયો, આજ ભાઈ રૂપે આવ્યો ને આ ભાઈ રૂપે કેમ ન આવ્યો, આજ આ ભૂમિમાં જન્મો ને બીજી ભૂમિમાં કેમ ન જન્મો, બધી વાત તમે વિચારો બધો. એક વાર નિજ ભાનમાં નથી, નિજ ભાનમાં નથી પછી એ કેના પ્રભાવ નીચે ચાલે? કર્મના. અને અન્યમાં એટલે પછી પોતાના શરીરથી માંડીને એનું સ્વસ્થ શરીર મેળ્યું કે નિર્બળ શરીર મેળ્યું, કયા પ્રભાવે ચાલે? મારું શરીર હવે આવું છે એટલે એના પ્રભાવ નીચે આવ્યો ને, ત્યાંથી શરૂ કરો. શરીરથી માંડીને સમસ્ત સંસારના જોગ સંજોગ આ બધા કર્મનો પ્રભાવ છે. નિજ ભાન નથી એટલે કર્મના પ્રભાવમાં એ વર્તે છે. અને જ્ઞાનીને આ જ બધા સંયોગો કર્મના ઉભા છે, માતા પિતા છે, સ્વજન પરિવાર છે, સંગ્રહ પરિગ્રહ છે, ઉચ્ચ ગોત્ર છે, પદ પદવી પ્રતિષ્ઠા છે, ધન લક્ષ્મી બધું જ છે, પણ એ કર્મના નિમિત્તને બાજુ ઉપર મૂકી દે છે. કર્મના આધાર ઉપર એ રહેતા નથી, કર્મના પ્રભાવ ઉપર એ રહેતા નથી. એની સાધના હવે સંયોગોની અનુકૂળતા ઉપર નથી, સ્વભાવની સમજ ઉપર છે. એટલે કૃપાળુદેવે લખ્યું સમજ પીછે સબ. આ સમજ નથી, નિજ ભાવની, નિજ ભાનની સમજ નથી, ત્યાં સુધી બધું કઠિન છે, બધું કઠિન લાગશે. મને આ ન થાય, મારાથી આ નહીં થાય, મને આ અનુકૂળ નથી, મને આ પ્રતિકૂળ છે, અનેક પ્રકારની બહાનાબાજી, લેમ એક્સક્યુઝિસ, અનેક પ્રકારના કારણવાદ આપણને નડશે. અને જ્યારે આપણો નિજ ભાનની પ્રયત્ન હશે, આપના સ્વભાવના કરતા થવાનો પ્રયત્ન હશે, ત્યારે એકેય વસ્તુ નડશે નહીં, તો બધી જ વસ્તુ એને અત્યારે બાધારૂપ થશે. કઈ ને કઈ પ્રકારની બહાનાબાજી, કારણબાજી, એ કારણવાદની અંદર આખું જીવન સમેટાઈ ગયું છે અત્યારે. અને જ્ઞાની કે છે હેતુવાદના આધાર ઉપર જીવનનું પરિવર્તન કરો. હેતુવાદ, બીજા અજિતનાથ સ્વામીના સ્તવનની અંદર આનંદ ગંજી મહારાજે આ વાત મૂકી છે. હેતુવાદ, મારા જીવનનો હેતુ શું? નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી અને એમાં ઠરવું. સાદામાં સાદા શબ્દો, સ્વરૂપની પ્રાપ્તિ કરવી અને એમાં ઠરવું, આ હેતુવાદ છે. તો સ્વરૂપ નિજ ભાનના ઉપર આખા બધા પ્રયત્નો ચાલે છે, એટલે ધર્મના માર્ગમાં છે. અને જ્યારે નિજ ભાનની કોઈ ચિંતા નથી, કાળજી નથી, ખેવના નથી, એની કસક નથી, એનું દર્દ નથી, એની વ્યથા નથી, એની મૂંઝવણ નથી, નામ મુમુક્ષુ છે પણ જગતની મોહાશક્તિની મૂંઝવણ એને નથી, કારણવાદમાં છે, હેતુવાદમાં નથી. કારણવાદમાં છે ને હજાર બાના મળશે, સાધનામાં સ્થિર ન રહેવાના, નહીં કરવાના મળશે. પણ જેને હેતુવાદ છે એને એકય કારણ ગમે તે હોય, મારો હેતુ આ છે, હું તે સિદ્ધ કરીશ. દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી, હરિભદ્ર શ્રી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચયમાં આ વાક્ય મૂક્યું. એટલો બધો જીવ પોતાના નિજ ભાનને પ્રાપ્ત કરવા માટે, યોગ એટલે જીવને મોક્ષ સાથે જોડાણ કરે એવો જે માર્ગ છે, સાધના માર્ગ, એ જ બીજો ગમે એવો ઉત્કૃષ્ટ હોય મારા કામ નથી. જીવને મોક્ષની સાથે જોડાણ કરાવે તે યોગ, ટૂંકામાં ટૂંકની વ્યાખ્યા હરિભદ્ર સુરી આપી. અને એની અંદર એને લખ્યું કે આ મને યોગ કરાવે. અને યોગી જે છે એ પોતાને એક વાર પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે જોડાય છે, પછી એક જ વાત આવે છે, એનો મંત્ર બની જાય છે કે કાર્યમ સાધયામિ વા દેહમ પાતયામિ. દેહ પડે તો ભલે પડે, પણ હું મારા સ્વરૂપને સાધીશ. ભવે તનુ મોક્ષે ચિત્તમ, એ શબ્દ પ્રયોગ પણ એ ગાથામાં આવે છે. ભવે તનુ, શરીર ભવમાં છે, સંસારમાં છે, ચિત્તે મોક્ષ, મોક્ષ ચિત્તે, ચિત્તમાં મોક્ષ છે, સંસારમાં શરીર છે, એ ચિત્તમાં મોક્ષ છે. આ ત્યારે એને કહ્યું કે આ સાચો યોગી છે. આ જૈન દર્શનનો યોગ છે. બધા યોગ દેહની અંદર અટવાઈ ગયા. પતંજલિનું આખું યોગ સૂત્ર મળ્યું, ચિત્તની વૃત્તિ સુધી ગયું, પણ દેહમાં અટવાઈ ગયા. અને એનું અંતિમ ઉત્કર્ષ, એનું પરિણામ બસ ચિરંજીવી બને, અગ્નિમાં ચાલી શકે, વાયુમાં ઉડી શકે, અષ્ટ અણીમાં લઘુમાં સિદ્ધિ મળે, શરીર મૃત્યુને આધીન ન થાય, ચિરંજીવ બને, આ બધી સિદ્ધિ યોગની આવી. ચમત્કાર થાય, વચન સિદ્ધિ, સ્પર્શ સિદ્ધિ, દ્રષ્ટિ સિદ્ધિ, આસન સિદ્ધિ, આ બધું આવી ગયું. પણ બધું જ શરીરથી મર્યાદિત થઈ ગયું. જૈન દર્શનમાં આ બધી સિદ્ધિ હોય તો કે આવે ખરી, ઓળંગી જાઓ, એના ઉપર દ્રષ્ટિ પણ નાખશો નહીં. કારણ કે આત્મા જ્યારે પોતાની પૂર્ણતા પ્રગટ કરે છે ત્યારે જગત આખું આત્માના પ્રભાવ નીચે હોય છે. આત્મા જગતના પ્રભાવ નીચે નથી, હવે આ કર્મ પ્રભાવ નીચે, પણ જગત આત્માના પ્રભાવ નીચે. એટલે યોગી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખ્યું, તીર્થંકર જ્યાં જાય ત્યાં સુવર્ણ મુદ્રાની વર્ષા પણ થાય. ચાર જોજન સુધી ક્યાંય ઉપદ્રવ થાય નહીં, વેરભાવના કોઈની રહે નહીં, દુષ્કાળ પડે નહીં, અતિવૃષ્ટિ થાય નહીં. આ બધું ઘણું લખ્યું શાસ્ત્રમાં, ઘણું લખ્યું છે. કોઈ વાંચે કે ગપ ગોળા ઠોકવા માટે બાકી નથી રાખી, પણ નહીં, આત્માનો પ્રભાવ છે. એ મહાત્માના અહિંસાનો પ્રભાવ છે કે એના સંગમાં રહેલા પ્રાણીઓમાં હિંસક ભાવ જાગતો નથી, પોતામાં તો નથી જ આ પ્રભાવ, અને આપણામાં બધો બહારનો પ્રભાવ છે. પોતાનો પ્રભાવ ઉભો કરવાની કોઈ લક્ષ્ય જ નથી, કેમ કે એ પોતાનો સ્વભાવનો કરતા બને તો પોતાના પ્રભાવનો કરતા બને. અત્યારે તો પોતે કોઈથી પ્રભાવમાં આવી જાય છે એવી સ્થિતિ એની થઈ છે. આ એક જ ગાથાની અંદર એટલી બધી વાત મૂકી છે. એટલે છેલ્લે કહે છે કે ભાઈ, શુદ્ધા તમકો ધ્યાવો ચેતન, શુદ્ધા તમકો જ્યાવો. અને આમાં સ્વભાવના કરતા બનવું તેનું નામ ધર્મ, અને વિભાવના કરતા બનવું તેનું નામ કર્મ. વિભાવના કરતા બનવાથી બંધાય છે, આ બે શબ્દો સામે સામે છે. અને ધર્મજ્ઞાનના સ્તવનમાં આનંદ ગંજી કહે છે કે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈને બાંધે કર્મ જિનેશ્વર. જો ધર્મનું શરણું લીધું તો પછી કર્મ બાંધવાના રહેતા જ નથી, કર્મ ઉપર છેદ મુકાઈ ગયો છે. અને અહીંયા આ ગાથામાં શિષ્યની શંકાધાન સમાધાન થાય છે. અને વિવરણકાર લખે છે, મુનિશ્રી, ત્રણ બાબતો નક્કી થઈ, આત્મા છે, આત્મા નિત્ય છે, અને આત્મા કર્મનો કરતા છે. ક્યારે? વિભાવમાં. ચોથી વાત કે છે કે આત્મા સ્વભાવનો કરતા છે. ક્યારે? નિજભાનમાં છે. તો વિશેષ અવસર છે.